કહા સમજવું, વિવેકથી વિચારો. અને વિવેક એ છે કે જગતના કોઈ જીવની વિરાધના ન થાય, આ વિવેક. તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી. આ વિવેકનો, સત્ય અસત્યનો, ઉચિત અનુચિતનો, ન્યાય અન્યાયનો, હિત અહિતનો, શું જરૂરી છે, શું ઉપકારી છે. હે ઉપાદેય, બધા સાધન છે એ ધર્મની અપેક્ષા એ છે. ધર્મ ન થતો હોય તો સાધનનું કોઈ મૂલ્ય નથી. આ અપેક્ષા એ સમજી, આ સ્યાદવાદની દ્રષ્ટિ જીવનમાં આવે. હેમચંદ્રાચાર્ય આચાર્ય ખંભાતના ઉપાશ્રયમાં છે અને કુમારપાળને મારવા માટે સિદ્ધરાજના મારાઓ દોડ્યા છે અને કુમારપાળ ઉપાશ્રયની અંદર આવીને આચાર્ય મહારાજને ચરણે પડે છે કે પાછળ સિદ્ધરાજના મારાઓ પડ્યા છે અને કુમારપાળનું કાસળ કાઢી નાખવું, કેમ કે સિદ્ધરાજ ઈચ્છતા નથી કે એની ગાદી ઉપર કુમારપાળ આવે. એ તો અવારસ છે, પણ આ પિતરાએ ન આવવો જોઈએ. હું નહીં તમે ન આવવા દઉં. આવું ઘણું આપણે આવું બધું બહુ કરીએ, પરિચિત છીએ. એની અંદર મહારાજ સાહેબે, એને આચાર્ય મહારાજે જોયું કે આ તો ગુર્જરપતિ થવાનો છે, એટલે એને ઉપાશ્રયની અંદર શરણ આપ્યું. ખંભાત જે ગયા હશે એને ખબર હશે ઉપાશ્રયની અંદર એક જ્ઞાન ભંડાર છે, એનો એક કબાટ જેવું, એ કુમારપાળને રાખીને પછી બધા ગ્રંથો ગોઠવી દીધા. અને સિપાહીઓ આવીને પૂછે છે કે કુમારપાળ અહીંયા આવ્યો છે, તો હેમચંદ્રાચાર્ય એમ જ કે ને કે આ ઢગલામાં છે, લઈ લે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, આપણા મગજમાં સત્યની એટલી બધી ભ્રમણાઓ ભરેલી છે. સત્ય કોઈ દિવસ અહિત થાય, જેનું પરિણામ અહિત આવે, જેનું પરિણામ કસાય થાય, જેનું પરિણામ કોઈની વિરાધના થાય, કોઈ જીવની કિલામણા થાય, સતામણી થાય, આવું સત્ય હોય તો એ તો એને પ્રિય રીતે બોલવું, કરુણામય ભાષામાં બોલવું, સત્યને ક્યારેય ક્લિષ્ટ ભાષામાં બોલવું નહીં. આવું એને જેનું આચરણ છે, તો કે આ કે છે એવા જો મિક્સ હોય બે વસ્તુ, જ્ઞાનનો માર્ગ હોય ને એમાં અજ્ઞાન જોડી દે, ત્યાગનો માર્ગ હોય ને એમાં ભોગ જોડી દે, આવું મિશ્ર હોય ત્યારે મુમુક્ષુએ વિવેક કરવો પડે કે આ માર્ગે આત્મકલ્યાણ થાય નહીં. કારણ કે જેમાં શૃંગાર મિશ્રિત ધર્મ છે તો એ ધર્મ આ વિતરાગતાનો માર્ગ છે. વિતરાગતા વિના સત્ય પામી શકાય નહીં, પૂર્ણ ધર્મ પામી શકાય નહીં. અને એમાં જો ક્યાંય મિશ્રણ આવે, શૃંગારનું આવે, ભોગનું આવે, તો એટલો વિવેક તો મુમુક્ષુમાં આવવો જોઈએ કે ના, આ મિશ્રિત ધર્મથી નહીં થાય. એના માટે કૃપાળુદેવે એક સરસ મજાનું ઉદાહરણ પણ આપ્યું છે. એ કહે છે કે ભાઈ, જે લોહીનો ડાઘો છે એને કાઢવો હોય તો લોહીથી ના નીકળે, પણ જળથી નીકળે, પાણીથી નીકળે, શુદ્ધ પાણી લેવું પડે. એમ આ આત્મા ઉપર જે મલિનતા સંસારની લાગેલી છે, એ મલિનતાને દૂર કરવા માટે એ મલિનતા યુક્ત જ બીજો કોઈ સાધન લઈએ, દોરું પાણી, મેલું પાણી, શૃંગાર મિશ્રિત, તો એ ધર્મથી કલ્યાણ ન થાય. એટલે ત્યાં એને વિવેક કરવો પડે કે જે ધર્મની આડમાં પણ જો શૃંગાર હોય, ધર્મની આડમાં પણ આરંભ પરિગ્રહ હોય, ધર્મની આડની અંદર પણ સંસાર તરફની મોહિની હોય, તો મિશ્ર ધર્મ છે આ, વિવેક કોણ કરે? વિવેક એને કરવો પડે, એને એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે કે ભાઈ, આ ધર્મથી મોક્ષ ન થાય. વિવેક એ જ ધર્મનું મૂળ અને એ જ ધર્મનું રક્ષણ છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્વ અને તપ એ સગળા વિવેક વિના ઉદય પામે નહીં. આત્મ સ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. એ જ પુરુષ મતભેદ અને મિથ્યા દર્શનમાં લપટાઈ રહે છે. માટે જીવે વિવેકને જાગૃત રાખીને જ્યાં જ્યાં મિશ્રતા થઈ ગઈ છે ત્યાં પરીક્ષા કરીને સંસારના સુખ અને પારમાર્થિક સાધન એ બે ની અંદર આવેલો મિશ્રતા એના વચ્ચે વિવેક કરવો પડે. હે ઉપાધેય શબ્દ મૂક્યો છે આપણી દાર્શનિક ભાષાની અંદર. એક આલોચના પાઠની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આવે છે. એક દોહરો તો મને યાદ નથી, પણ એનો ભાવ એવો છે કે કિંપાકના ફળ છે એ બહુ સ્વાદિષ્ટ હોય અને રૂપાળા હોય, સોહામણા હોય. ફળ કિંપાક પણ એ વિષથી ભરેલા હોય, એટલે લાગે બરોબર સોહામણા, પણ પરિણામની અંદર ઝેર જેવા જીવને મારી નાખે. તો દેખાય સરસ મજાના, એમ કેટલાય ધર્મોનું સ્વરૂપ એવું હોય કે લાગે બહુ સરસ આકર્ષક, પરંતુ પરિણામે એનો વિપાક એ જીવને મુક્તિ અપાવે નહીં. તો એ વાતમાં આઠમી ગાથામાં કીધું છે કે જીવે વિવેકી બનવું જોઈએ. નવમી ગાથા, 9 અને 37 બે સાથે લઈશું.
સેવે સદગુરુ ચરણને ત્યાગી દૈની જપત, પામે તે પરમાર્થને નિજ પદનો લેલત, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યો, કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો.
સાહેબ આ વિવેક અમારા જેવા અનંત કાળથી જેને સ્વરૂપનું ભાન નથી એને માટે તો કઠિન છે. લક્ષ્ય બંધાયો નથી ત્યાં સુધી વિવેક નું પેરામીટર શું લેશું, કેના આધાર ઉપર નક્કી કરવું, પ્લસ માઇનસ ફેવર અગેન્સ્ટ, પણ એમાં મુખ્ય વાત તો કંઈક ને કંઈક હોવી જ જોઈએ. બેઝ મસ્ટ બી, આ બેઝ છે એ પોતાના સ્વરૂપનો લક્ષ. એટલે કહ્યું કે એણે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. નિજ પક્ષ છે એ અનાદિ કાળનું આપણું અજ્ઞાન છે, આપણો મત છે, આપણો અભિપ્રાય છે, આપણું અનુમાન છે, સત્ય નથી. તો એમ કરીને એ સદગુરુના ચરણને સેવે, ચરણ એટલે આજ્ઞા, સદગુરુનો બોધ, એની સેવન કરે, એને સમજવાનો પ્રયત્ન કરે, એમાંથી એને લક્ષ્ય બંધાઈ જશે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ. જ્યારે જ્યારે સદગુરુના બોધની ઉપાસના કરવામાં આવે, શાસ્ત્રોનું સેવન કરવામાં આવે, જ્ઞાની પુરુષોના બોધનું સેવન કરવામાં આવે, મનન ચિંતન એ એની સેવના છે, તો ત્યારે નિજ પક્ષને છોડી દેવાનો, પોતાનો પક્ષ, પોતાની માન્યતા, તો નિજ મત અને નિજ પક્ષને છોડીને નિજ પદને પ્રાપ્ત કરવાનું. લક્ષ કયો બાંધવાનો? નિજ પદનો. પોતાનું પદ જે અત્યાર સુધી પોતાના લક્ષમાં નહોતું એ આવી જાય કે મારે તો આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે બસ. એ સદગુરુથી જો બંધાઈ જાય, એના બોધથી, એના વચનથી, એના ચરણના સેવનથી, તો એને હવે વિવેક કરવા માટે અનુકૂળતા થશે. હવે એને શું કરવું, શું સમજવું, શું આચરવું એ નક્કી થશે કે મારે આત્માર્થ માટે જીવવું છે. તો પછી નક્કી કરે કે આ અધર્મ ન ચાલી શકે, આ પાપ ન ચાલી શકે, આ મારે અનિતિ ન ચાલી શકે. એકવાર જીવનમાં લક્ષ્ય થાય એટલે બધા જે ધોરણો છે જીવનના એ બરોબર ગોઠવાતા જાય. તો લક્ષ્ય એને લેવાનો સદગુરુ પાસેથી. કૃપાળુ દેવે ખંભાતરા મમુક્ષુએ જયારે કહ્યું કે પ્રભુ આપની પાસેથી અમારે ધર્મ પામવો છે, તો ધર્મ પામવો છે તો શું કરવું? તો ધર્મ પામવો છે એટલા માટે એને 258 ના પત્ર ની અંદર કાવ્ય મોકલ્યું. બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝન કી રે, પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ રે. આ સ્થિતિ અનાદિથી છે. ગુરુ ગમ વિના તને તારી મેળે નિજ છંદે ચાલીને જીવ અનંત કાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી મોક્ષ પામે નહીં, જ્ઞાન પામે નહીં. અનંત જ્ઞાનનો ધણી હોવા છતાં, સાહેબ હું અનંત જ્ઞાનનો ધણી નથી, મારો જ્ઞાન ગુણ નથી. તારો જ્ઞાન ગુણ અનાદિથી વિદ્યમાન છે પણ પ્રગટ નથી, આવરિત છે, અજ્ઞાનથી આવરિત છે. એટલે ત્યાં એને ગુરુ ગમ જોશે, ગુરુની દ્રષ્ટિ જોશે, ગુરુ જે દ્રષ્ટિ બંધાવે તો તને મળશે. એટલે ત્યાં કહ્યું કે એ પરમાર્થ નો લક્ષ તને થશે. અત્યાર સુધી પરમાર્થ નો લક્ષ નથી તો વિવેક કેવી રીતે કરવો? મારે પરમાર્થ ના લક્ષ વિના વિવેક કેવી રીતે કરવો? વેપારી હોઉં તો વિવેક કરી શકું કે ભાઈ નફો થતો હોય તો ધંધો કરવો, નહીં તો ન કરવો. લાભ થતો તો કરવો. એમ દરેકે દરેક બાબતની અંદર આપણને કઈ ને કઈ આધાર મળે છે. પરમાર્થ ની અંદર જો જીવનો લક્ષ ન બંધાઈ ગયા સુધી, પરમાર્થનો નિધપદનો, પરમાર્થમાં પણ નિધપદનો, ત્યાં સુધી એને શું કરવું અને શું ન કરવું એ સમજાય નહીં. એ અટવાયા જ કરે, આ કરે તે કરે, આ કરે તે કરે, અને બધું નિષ્ફળ થતું જાય, કશું જ પરિણામ ના આવે. કારણ કે લક્ષ આધારિત પુરુષાર્થ નથી, એને અવળો પુરુષાર્થ કીધો છે.
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભસ્તિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા.
આ લક્ષ બંધાવવા માટે કૃપાળુદેવે 299 ના પત્ર ની અંદર સરસ વાત મૂકી છે. એ કહે છે કે ગમે તે ક્રિયા, જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, અને તે એ કે જગતની વિસ્મૃતિ કરવી, સતના ચરણમાં રહેવું. એ લક્ષ આગળ થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી જીવને સમ્યકત્વ સિદ્ધિ થતી નથી. એક લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે, ક્રમશ છે. જેમ જેમ એ લક્ષ ઉપર વિચારણા કરે તેમ એને શું કરવું અને શું ન કરવું એ વાત પકડાતી જાય, વિવેક આવતો જાય, અને એની મેળે જીવ પરમાર્થ માર્ગના પુરુષાર્થ ઉપર આગળ વધે. આવા જીવને હવે આગળની એની દશાની વાત મૂકે છે. ગાથા 38 39 40.
કશાય નિયુ કશાંતતા માત મોક્ષ અભિલાષ, હવે ખેદ પ્રાણી દયા ક્યાં આત્માર્થ નિવાસ. એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મતે ન અંતર.
એની સાથે એક ગાથા જે આત્માર્થી ની કીધી છે, એ જ 108મી ગાથા આવે છે.
કશાય ની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ.
બે અવસ્થા લઈ લીધી છે, આત્માર્થી અને જિજ્ઞાસુ. દશા જોશે આ અધિકારી પણ, આત્મ માર્ગનો, આત્મસિદ્ધિનો, આત્મ કલ્યાણનો અધિકારી કોણ? સાધનાનો અધિકારી, સાધક. એ સાધક કેવો હોવો જોઈએ? કશાયની ઉપશાંતતા, ક્રોધ માન માયા લોભ એના 4 પ્રકાર જુદા જુદા એવા કશાયો, હાસ્ય શોક રતિ અરતિ આ બધા એના 9 કશાય, આ બધા કશાય અને 5 ઇન્દ્રિયોના વિષયો એના તરફ ધરતી વૃત્તિ, આ બધાની ઉપશાંતતા એ શાંત થવા જોઈએ. જીવ અત્યારે વિષય કશાયથી ઉછળે છે. કેવો ઉછળે છે? કે ગેસ ઉપર આંધણ મૂક્યું હોય ગરમ પાણીનું અને પછી એમાં ભાત ઓરીએ ચોખા, તો એ ચોખાના દાણા એક જ જેમ ઉપર નીચે ઉછળતા હોય છે, એમ આ જીવની અંદર વિષય કશાયો ઉપરથી નીચે ઉછળા જ કરે છે. ઉપશાંત નથી. કોઈ મુનિ પાસે જઈએ, કોઈ આત્મજ્ઞાની પુરુષ પાસે જઈએ, કોઈ સત્પુરુષ, આપણે એમ થાય કે આપ કેટલા બધા શાંત છે. એક પણ વિષય વાસના નથી, એક પણ કશાયનો કોઈ સંચાર નથી, શાંત છે. એના પરમાણુઓ બધા શાંત છે. આપણા બધા પરમાણુઓ શરીરના છે, બધા ઉકળતા પાણીની અંદર ઉછળતા દાણા જેવા છે, ઉપશાંત નથી. અને આ જ્યારે કોઈ જીવ પ્રાર્થનામાં, સામાયિકમાં માળા કરીને, મંત્ર જાપ કરીને બેઠો હોય, કેટલો શાંત હોય. એ નહીં જીવ છે, પણ ધંધામાં હોય અથવા બીજે કોઈ એવા કાર્યક્રમની અંદર લાગી ગયો હોય કેવો ધમધમતો હોય, હાલે તો પૃથ્વી ધ્રુજારવા નાખી ગઈ. ઈ નહી માણસ છે, એના વજનમાં ફેર નથી, એના કદમાં ફેર નથી, એના રૂપમાં ફેર નથી, એ નહીં છે. પણ એક ધમધમતો, બળબડતો અને બીજો શાંત અવસ્થાની અંદર, તો કે છે ને વિષય કસાયો શાંત થયા. તૃષ્ણા અને વાસના જયારે શાંત થાય છે ત્યારે અદભુત શાંતિનો અનુભવ થાય છે, પરમ શાંતિ. તો જેને આ પ્રાપ્ત કરવો છે આત્મા, તો એની ભૂમિકામાં આવવું પડશે. ધમધમાટ કરીને, દોડાદોડ કરીને હવે કહી દઉં આત્મા ક્યાં છે, તો આપણે તો એક કહેવત છે કે પેગળે પગ અને બ્રહ્મ જ્ઞાન, એ થાય નહીં કોઈ દી. ઘોડા ઉપર ચડે છે, એક પગ નાખો છે પેગડામાં, બીજો નાખવાનો છે, અને ધબધબાટ કરતું જવાનું છે, રેવાલ ચાલે કોઈ સાથે યુદ્ધ કરવાનું બાદ. અને પાછો ગુરુ મહારાજ એવા છે તો કે બ્રહ્મ જ્ઞાન આપી દો. પેગડે પગ અને બ્રહ્મ જ્ઞાન ન થાય તો પેલા શાંત ભીરો થઈને બેસ, તારા વિષય કસાયને શાંત કર, સંસારમાંથી તું તારી જાતને સમેટી લે. અને સંસાર તરફ જોડનાર જો કોઈ પરિબળ હોય, આ જીવનની અંદરનું જ આપણું ભાવ પરિબળ જ છે, એ વિષય કસાયનું છે. વસ્તુ છે તેના તરફની ભોગની ઈચ્છા છે, કોઈ વસ્તુ છે તેના તરફ મમત્વને કારણે આ લઈ ન જાય, આમ ન કરે, આમ ન લૂંટાઈ જાય, અને મારું રાખું ન રાખું, આવું મમત્વથી કસાયો થાય છે. આ બધા વિષય કસાયના ભાવો શાંત થાય, આ પહેલી અવસ્થા. કસાય નહીં ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. મુશ્કેલી કરી મોક્ષ અભિલાષ કીધું હોત તો કઈ વાંધો નહોતો. અમને મોક્ષ ની અભિલાષા તો છે, એટલે તો આવ્યા છે સાહેબ તમારે ત્યાં. મોક્ષ ની અભિલાષા ન હોય તો થોડા અહીંયા આવીએ. પણ શબ્દ એક મૂકી દીધો આત્મસિદ્ધિમાં જબરજસ્ત, માત્ર. આ માત્ર જુદી સમજાય તો આપણું કલ્યાણ. મોક્ષ અભિલાષા સુધી તો કઈ વાંધો નથી, બધા હરખા છીએ આપણે. ભગવાન બુદ્ધે એક ગામમાં ચાતુર્માસ કર્યું, ચાર મહિના પૂરા થયા, જવાનો સમય થયો. એનો શિષ્ય આનંદ, એને કહ્યું કે સાહેબ ચાર ચાર મહિના આ ધરતી ઉપર તમે રહ્યા, આટલી બધી તમે આ બોધની ગંગા વહાવી, લોકોને મોક્ષ માર્ગનો એટલો બધો ઉપદેશ આપ્યો છે, પણ અમે તો ભિક્ષા લેવા જઈએ છીએ, ક્યાંય લોકોને કઈ આમાં મોક્ષ પામ્યા એવું દેખાતું નથી. એ તમારે વરઘોડો કાઢવો હોય તો આવતી આગળ આવશે, આ કરવું તો આવશે, પણ ક્યાંય અમે લોકોને આવા શાંત આત્મા માટેના એવા જે પરિણામ જોયા નહીં. ત્યાં મોક્ષ માટે આ ચાર માસનો ચાતુર્માસનો સમય તો આપણો આ સાહેબ વ્યર્થ ગયો. ભગવાન બુદ્ધે કીધું કે આનો જવાબ તને હું ના આપું, આવતીકાલે ભિક્ષા લેવા જાય ત્યારે તારા 10 શિષ્યોને ભેગા લેવાના અને 1000 કુટુંબની અંદર તારે સર્વે કરવાનો છે, અને બધાને કહેવાનું છે કે હવે તથાગત વિહાર કરી રહ્યા છે, ચાર મહિના સુધી તમે ગામના લોકોએ જે સેવા કરી છે, ગુજરી પાણીની વ્યવસ્થા કરી છે, આહાર પાણી આપ્યા છે, ધર્મોપદેશની જે વ્યવસ્થા કરી છે, એનાથી અમારા ગુરુ એટલા બધા ખુશ છે અને કે છે જવું છે તો બધાનું કલ્યાણ કરવું છે, માગો જે માગો એ અમારે તમને આપી દેવું છે, માટે તમારે દરેકે પોતાની જે ઈચ્છા છે, જે માગણી છે એ માગી લ્યો, અમે લખી લઈએ છીએ. આ શિષ્યો બધા છે, બધા 10 ની ટુકડી વેચાઈ ગઈ છે, પણ એક શરત છે કે તમારે 10 થી વધારે માગણી નહીં આપવાની, 10 માગણી આપવાની. એટલે કેટલાય કીધું કે 10માં શું વળે, હવે હું મારો વિચાર કરો, મારી પત્ની નો વિચાર કરો, છોકરો અમારું કુટુંબ મોટું, અમારા ભાઈઓ ઘણા, તો 2-5 તારા ગુરુ ને પ્રસન્ન થયા છે ને, જો બધું દેવું જ છે તો 5-15 ની બધામાં કેમ વાંધો હતો, 25-50 વધી જાય તો. એ કે જો હવે નિયમ એ નિયમ, હવે તમે અત્યારે 10 તો લખાવો, ઠીક હાલ 10 હવે પોતાની પ્રાયોરિટી લખાવી, અને આવા 100 ઘર અને 1000 આવી પ્રાયોરિટી આવી, રાત્રે બેઠા આનંદ કે પ્રભુ વાંચું છું, તો કે કઈ વાંચવું નથી, તારી પાસે જે 1000 પ્રાયોરિટી આવી છે એમાં કોઈને મોક્ષ જોઈએ છે એવી છે નહીં. બધાએ પાના ફેરવા પોતપોતાના, દરેક 10-10 ટીમની અંદર ટુકડી વેચાઈ ગઈ હતી, બધા સેવકો કામ કરતા હતા. સાહેબ આમાં કોઈને મોક્ષ તો જોઈતો નથી, તને તારો જવાબ મળી ગયો, માત્ર મોક્ષ અભિલાષ. બધું આયોજન ચાલે છે, વર્ષોથી ચાલે છે, પણ જેને મોક્ષ જોતો જ નથી એને તમે આપશો કે નહીં? અને માત્ર જોઈએ તો શરત છે, ઓલા બધાએ કીધું મોક્ષ તો જોઈએ, પણ આટલું થાય પછી, ઘરનું ઘર થાય, આટલી કમાણી થાય, છોકરાઓ કામે લાગી જાય, ઘરમાં વહુ આવે, એનો છોકરો આવી જાય, આવી પ્રકારનું આયોજન થઈ જાય, પછી અમે બધું આત્માનું તો કરવું જ છે ને, પછી શું સાહેબ અમારે શું કરવું છે? પછી તો તમે થાકી જશો, અમે તો છીએ જ. માત્ર મોક્ષ અભિલાષમાં એક એક પ્રાયોરિટી સંસારની નથી. આમ આત્માર્થ ક્યાં છે? ત્યાં આત્માર્થ નિવાસ, કે જેને માત્ર મોક્ષ જોઈએ છે. ભવે ખેદ, એને ભવનો હવે ખેદ છે, હવે ફરી જન્મવું પડે એ વાત કોઈ કાળે મંજૂર નથી. પણ તને આ વખતે તું જન્મો, હા એ તો ભૂલ થઈ, મારે તો અમેરિકામાં જ જન્મ હતો, અરે ત્યાંની રજીસ્ટ્રેશન કે સિટીઝનશીપ મળતી નથી, કઈ ચાન્સ મળે તો અહીંથી મળી જતું, તો આપણે એ કરી શોર્ટકટ થી. હજી અભરખા તો એ જ છે કે આપણે અનલકી છીએ, હજી અહીંયા ન જઈમાં, હજી કરોડપતિના ઘરે ન જઈમાં, હજી આમ ન થયું, આવી બધી અભરખાઓ કઈ કોઈ પાર વિનાની છે. એમાં કોઈ આવીને કે સિદ્ધ પુરુષ કે ચાલ તને આવતો જન્મ હું પ્રાઇમ મિનિસ્ટર બનાવીશ, તો ઈચ્છા થાય? ચક્રવર્તીનું પદ આપીએ અને કદાચ એમ કે દેવોના ઇન્દ્રનું પદ આપીશું, તોય સાહેબ મને જન્મ હવે માન્ય નથી, ભવ નહીં જોઈએ. જો તમારી કૃપા થઈ હોય તો ભવનો અંત જોઈએ. એ સિવાય કઈ નથી. હરિભદ્ર સુરી ઉપાસના કરે છે દેવીની, ગાથાઓ બોલાય છે પ્રતિક્રમણમાં, પણ હવે યાદ હોય કે ન હોય કોને ખબર છે. આમુલા લોલ ઢુલી બહુલ પરિમલા લીડલો લાલીમાલા ચંકારા રાવસારા મંદર કમલા ગાર ભૂમિ નિવાસે છાયા સંભાર સારે વર કમલ કરે તાર હારા બિરામે વાણી સંદોહ દેહે ભવ નિરહ વરમ દેહી ને દેવી સારમ. હે દેવી, જો તું મારા ઉપર પ્રસન્ન થયો તો ભવનો વિરહ દે, ભવનો વિરહ. અને પછી તો એટલા બધા પ્રસિદ્ધ કે જગતમાં બધા જ્યાં જ્યાં જાય તો એનું નામ હરિભદ્ર ભૂલાઈ ગયું કે ભવ વિરહ સુરી આવ્યા, ભવ વિરહ સુરી આવ્યા. એટલી રટના અંદર જાગી છે, ભવનો ખેદ છે. કોઈ કાળે પણ કૃપાળુ દેવી એક પત્રમાં લખ્યું છે કે આત્મભાવે કરીને ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. અને 128માં પત્રમાં લખ્યું છે કે પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. આ શ્રીમદ રાજચંદ્ર એકાવતારી પુરુષ થયો છે. ભવ હવે માન્ય નથી કોઈ પણ સંયોગોમાં, કોઈ પણ સ્થિતિમાં, અને ગમે તેવું આકર્ષણ અને પ્રલોભન આપવામાં આવે તો પણ આ વખતે મને શું મળ્યું શું નહીં એની કોઈ ચિંતા નથી, કશું જ નથી. એ તો સંસારની ઉત્કૃષ્ટ પદવી મળે તો પણ જન્મ નહીં જોઈએ, કારણ કે તમામ દુઃખનું કારણ જન્મ છે. અસિદ્ધ પુરુષોની માનતા છે અજન્મ છે, એને જન્મ નથી એટલે મરણ છે, મરણ નથી. અને જેનો જન્મ છે એને મરણ વિના છૂટવું નહીં. જેને જન્મ છે એને જરા છે, એને વ્યાધિ છે, એને મૃત્યુ પણ છે, અને ફરી પુનર્જન્મ છે. પણ જેને જન્મ જ નથી એને અજન્મ અવસ્થા. જૈન ધર્મમાં એને માટે શબ્દ પ્રયોગ સરસ કયો છે, નિર્વાણ. અદ્ભુત શબ્દ પ્રયોગ છે. અન્યત્ર જુદી અવસ્થામાં, વાણ એટલે શરીર, અને નિર્વાણ એટલે આ આત્માને હવે ફરીથી દેહ ધારણ કરવો ન પડે એવી ઉત્કૃષ્ટ અવસ્થા આત્માની, એ નિર્વાણ અવસ્થા છે. કોઈ સંજોગોમાં દેહ ધારણ કરવો જ ન પડે એવી ઉત્કૃષ્ટ શુદ્ધ અવસ્થા, અતિ શુદ્ધ, એ નિર્વાણ અવસ્થા છે. કૃપાળુ દેવને આત્મસિદ્ધિમાં કહ્યું, કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ. દેહ છે પણ હવે આત્માની અવસ્થા એવી છે કે આ દેહ છૂટી જાય, રાખના બળેલી રાખના સિંદરા જેવું એવું બંધન બાંધી ન શકે, પછી ફરીથી દેહ આવશે, નિર્માણ છે. તો નિર્માણ ને પેલા પામે છે, કેવળ જ્ઞાન પામે છે ત્યારે નિર્માણ થઈ ગયું. હવે શરીરનો મોક્ષ એ એક માત્ર ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. આયુ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો અપૂર્વ અવસર એવો ક્યારે આવે. આયુ પૂરું થશે તો શરીર તો છૂટી જશે, હવે શરીરને શું કામ ચિંતા કરવી? શરીર હોય તો શું, ન હોય તો શું? અદભુત જૈન ધર્મના તત્વો અને કૃપાળુ દેવ એને રજૂ કરે, એટલી વાત મૂકે આપણને એમ થાય કે ઓહો, કેવળ જ્ઞાનમાં નિર્વાણ પહેલા મોક્ષ પછી, અને નિર્વાણ મળી ગયો એને મોક્ષની ચિંતા નથી, કારણ કે હવે બંધ નહીં પડે. ઘાતિ કર્મો સમાપ્ત થયા છે, અઘાતિ રહ્યા તો ભલે રહ્યા, શરીર સાથે સંબંધિત છે, આત્મા સાથે સંબંધિત નથી. આત્માને બાદ કરી શકે એમ નથી, આત્માને આવરણ કરી શકે તેમ નથી, આત્માની કોઈ પણ શક્તિ કે કોઈ પણ ગુણને રોધક બની શકે એમ નથી. તો એવા ઘાતિ કર્મો જાય પછી અઘાતી કર્મો રહેતો શું, ન રહેતો શું? અદભુત વાત આ નિર્વાણની મૂકી છે. બે છતાં નિર્વાણ, અન્યમાં તો કે છે કે ભાઈ આપ વિના સ્વર્ગે ન જવાય, સ્વર્ગે જવું હોય તો મરવું પડે, અને અહીંયા તો મોક્ષે જવું હોય તો મરવાની જરૂર, નિર્વાણ જોતો હોય તો મરવાની જરૂર, કેવો ધર્મ છે. એક જ્ઞાન પ્રાપ્ત થયું એની ઓળખાણ આપી દીધી કૃપાળુ દેવ એક શબ્દની અંદર. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. અરે દેહ છે પણ દશા કેવી છે? દેહાતીત. બસ દશા એ આત્માની છે, આ દેહાતીત દશા છે. હવે દેહ બાધક નથી, દેહ હવે બાધક નથી, આત્માની પરમ શાંતિ અનુભવાય છે, પરમ સમાધિ અનુભવાય છે, કારણ કે દેહ બાધક નથી. આવું દેહ રહિત પણ જેને અનુભવ્યું જીવતા, આ જ્ઞાનીની ઓળખ છે. એટલે કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ ખ્યાલ નથી, અમે બધા પ્રવર્તન કરીએ છીએ છતાં અમારો આત્મા ક્યાંય જોડાતો નથી. આ લેવાના ખાવાના પીવાના વ્યવહારના આ બધા પ્રવર્તન થાય છે કે સાહેબ તમને નહીં મુશ્કેલી પડતી હોય, તો કે બધા પ્રવર્તન થાય છે પણ આત્મદ્રષ્ટિનું અખંડ પણ એથી બાદ પામતો નથી, ડંકાની ચોટ ઉપર. અને અવકાશપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા રાયચંદને અમારે નમસ્કાર. ઓ તમે એને નમસ્કાર કરી, નમસ્કાર કરનાર પણ એક રાયચંદ કહ્યો છે કે અનવકાશ પણ જ્યાં આત્મ ધ્યાન વર્તે છે, એક પણ સમયનો અવકાશ નથી, એવું સ્વરૂપનું અખંડ ધ્યાન જ્યાં વર્તે છે, એ નાથ તારા સ્વરૂપમાં અખંડ રમણતા થઈ છે, તો મોક્ષની ઈચ્છા એ સમાપ્ત થઈ છે. તો તું તુષ્ટમાન થઈને આપી આપીને શું આપવાનો હતો? પડકાર છે. એવી અદભુત પુરુષના ચરણે આપણે બેઠા છીએ, એના વચનામૃત, એમાંથી એને આત્મસિદ્ધિમાં બધું અમૃત ઠાલમી દીધું છે કે માત્ર મોક્ષ વિલાસ, બહુ નો ખેદ, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અપૂર્વ અવસર. ભવ હોય કે મોક્ષમાં પણ એને ભવનો ખેદ છે. હવે આ ત્રીજું એનું પ્રાણી દયા. અનંતા જીવો કર્મને કારણે સંસારની ચક્કીમાં પીસાય છે, દુઃખથી આર્ત છે, દુઃખી છે, ચર ઉતર થયા જ કરે છે જીવોને, શાંતિ અશાંતિ સાતા અસાતા બધા જ કરે છે, એની એને કરુણા આવે છે, દયા અનુકંપા થાય છે. અન્યનું દુઃખ, અન્યનું વેદન, અન્યની પીડા, અન્યની વ્યથા જોઈને જેને એવી સંવેદના થાય છે, તો કે છે એવી એના જીવનમાં થાય. કેમ કે જે જ્ઞાની છે એ જ્ઞાનનું એક લક્ષણ છે કરુણા, આવી અનુકંપા એના જીવનમાં આવે ત્યાં આત્માર્થ નિવાસ. આવી કરુણા આવે સમજવી જોઈએ ત્યારે કે આ જીવની અંદર એ યોગ્યતા પ્રાપ્ત થઈ આત્માર્થને પામવાની. અને એમાં એક શબ્દ 108માં મૂક્યો, ફેર એટલો જ કર્યો કે ભવે ખેદ અંતરદયા. એ અંતરદયા કહેતા એને હવે પોતાના આત્માની પણ દયા કરુણા. કે અનંત કાળથી આ પરિભ્રમણ કરતો 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 ક્યાં પહોંચ્યો છે.